એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવા ગુજરાતી ચિંતક અને વિવેચકની જેમણે સાહિત્ય, દર્શન, જીવન આ બધાને એક તાંતણે બાંધવાની કોશિશ કરી. આનંદ શંકર ધ્રુવ.
બરાબર.
અને આપણી પાસે છે સુરેશ જોશીનો એક ખૂબ જ શું કહેવાય ઊંડાણપૂર્વકનો લેખ, આનંદ શંકર અને સાહિત્ય ચર્ચા.
હા, સશક્ત લેખ છે.
આ લેખમાં જોશીજી આનંદ શંકરના વિચારોનું વિશ્લેષણ કરે છે, એમની ખૂબીઓ, એમની મર્યાદાઓ બંને પર પ્રકાશ પાડે છે.
બરાબર. આપણો હેતુ એ સમજવાનો છે કે આનંદ શંકરે સાહિત્ય વિશે શું વિચાર્યું, જીવન, નીતિ અને ખાસ કરીને એમના પર જે બે મુખ્ય દાર્શનિક પ્રભાવ હતા, અદ્વૈત વેદાંત અને પેલું પ્લેટોનું આદર્શવાદ જેને આપણે આઈડિયલિઝમ કહીએ, એમણે એમના સાહિત્યિક વિચારોને કેવી રીતે ઘડ્યા અને પછી સુરેશ જોશી આ બધાનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે એ પણ જોવાનું છે.
હા, અને આમાં રસપ્રદ એ છે ને કે આનંદ શંકરના વિચારો જેમ કે કડા જીવન માટે હોવી જોઈએ, કે પછી તેમનો પેલો ભાવનાવાદી આઈડિયલિસ્ટ દ્રષ્ટિકોણ, એ એમના સમયમાં ખૂબ ચર્ચાનો વિષય હતા.
ખરું.
અને સુરેશ જોશી તો એમાં રહેલા કેટલાક વિરોધાભાસો પણ ચિંધે છે.
હા, એ પણ છે.
તો ચાલો આ ગહન ચર્ચામાં ઊંડા ઉતરીએ અને સમજવાનો પ્રયાસ કરીએ કે આનંદ શંકર ધ્રુવની સાહિત્યિક વિભાવનાઓ શું હતી અને અગત્યનું એ કે આજે એ કેટલી પ્રસ્તુત છે. શરૂઆત કરીએ એ સમયના માહોલથી. 20મી સદીની શરૂઆતનો એ સમય હતો.
હા,
ગુજરાતમાં બૌદ્ધિક મંથન જોરમાં હતું એમ કહી શકાય.
બિલકુલ.
સાહિત્ય એટલે શું, સમાજ માટે એનો શો ઉપયોગ, નીતિ, કેળવણી, રાષ્ટ્ર, આ બધા સાથે સાહિત્યનો શો સંબંધ, આવા મૂળભૂત પ્રશ્નો પર ગંભીર ચર્ચાઓ ચાલતી હતી.
અને મોટા ગજાના માણસો હતા એ સમય, કનૈયારાય મુનશી, રમણભાઈ નીલકંઠ.
હા, એ બધા એમના સમકાલીન. એમની વચ્ચે સતત વિચારોનું આદાન પ્રદાન થતું રહેતું.
બિલકુલ. અને આનંદ શંકર આ ચર્ચાઓમાં માત્ર સાંભળનારા નહોતા, એક્ટિવ હતા, સક્રિય ભાગીદાર. વૃત્તિમય ભાવાભાસ હોય કે પછી પેલી સચોટતા અને સરસતાની ચર્ચા, આવા વિષયો પર અમને લખ્યું છે. સુરેશ જોશી જે નોંધે છે ને એ મહત્વનું છે. વાત એ નથી કે કયા પ્રશ્નો ચર્ચાયા, પણ એ પ્રશ્નો કઈ રીતે કઈ દાર્શનિક પીઠિકા પરથી ઉભા કરવામાં આવ્યા એ સમજવું જરૂરી છે. આનંદ શંકરની તૈયારી, એમની શાસ્ત્રોની સમજ, પશ્ચિમી વિચારધારાની સમજ, એ બધું જ એમની ચર્ચામાં દેખાય છે.
અને આનંદ શંકર કાવ્યને બહુ વિશાળ અર્થમાં જોતા હતા. નહીં,
હા, વ્યાપક દ્રષ્ટિ હતી.
એમનું માનવું હતું કે સાહિત્ય પહેલા આવે, સિદ્ધાંતો કે પેલું ઇઝમ પછી આવે.
બરાબર.
જ્યારે તમે કળા એટલે કે આર્ટમાંથી કોઈ ઇઝમ ઉભો કરો ત્યારે ઘણીવાર એનું મૂળ તત્વ, એની સહજતા ક્યાંક ખોવાઈ જાય છે.
હા, અને પોતાની વાતના સમર્થનમાં તેઓ મોટે ભાગે કોનો આધાર લે, તો કે સંસ્કૃત અને પશ્ચિમી સાહિત્યની જે ઉત્તમ ક્લાસિક ગણાતી કૃતિઓ છે એનો. પણ જોશી એક જોખમ તરફ પણ ધ્યાન દોરે છે. ક્યારેક શું થાય કે સિદ્ધાંત એક રેડીમેડ ચોકઠું બની જાય અને પછી નવા સાહિત્યને એમાં ફિટ કરવાની જ કસરત ચાલ્યા કરે. કૃતિનું સાચું સૌંદર્ય સમજવાને બદલે પેલું સિદ્ધાંત સાબિત કરવાની જ હોડ લાગે.
એ પણ સમજવું રહ્યું કે એ સમયમાં કળાની સ્વાયત્તતા એટલે કે કળા ખાતર કળા, આર્ટ ફોર આર્ટ સેક, એ વિચાર આજના જેટલો પ્રચલિત નહોતો.
બિલકુલ નહીં.
આનંદ શંકરની આખી સાહિત્ય ચર્ચા પાછળ એમની મજબૂત દાર્શનિક માન્યતાઓ ઉભેલી દેખાય છે સ્પષ્ટપણે.
હા,
મુખ્યત્વે બે. એક તો અદ્વૈત વેદાંત, જે માને છે કે આત્મા અને પરમ તત્વ બ્રહ્મ એક જ છે અને આ જે દેખીતું જગત છે એ અંતિમ સત્ય નથી, માયા છે.
અને બીજો?
બીજો પ્લેટોનો આદર્શવાદ, આઈડિયલિઝમ, જે મુજબ વિચારો કે ભાવનાનું જગત, પેલું આઈડિયાઝનું જગત, એ ભૌતિક જગત કરતાં વધુ સાચું અને મૂળભૂત છે.
બરાબર.
એટલે આ બે પાયા પર એમની આખી વિચારધારા ઊભી હતી.
ખરેખર. અને આ દાર્શનિક પાયો એમના લગભગ દરેક વિશ્લેષણમાં જોવા મળે છે. તમે જુઓ, કાવ્યના આત્માની ચર્ચા હોય કે સાક્ષર શબ્દ સમજાવતી વખતે પેલી ક્ષર એટલે કે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી તત્વની વાત હોય.
હા,
કે કુછે જડ પદાર્થો પર માનવીય લાગણીઓના આરોપણની ચર્ચા હોય, જેને અંગ્રેજીમાં પેથેટિક ફેલેસી કહે છે. દરેક જગ્યાએ આ આઈડિયલિસ્ટ દૃષ્ટિ કામ કરતી દેખાય છે.
એટલે રસની ચર્ચામાં પણ એ વાસ્તવવાદને સારો નહીં ગણે.
ના, કારણ કે એમના મતે સત્ય તો પેલું પારનું આદર્શ જગત છે, એટલે રિયલિઝમનો આભાસ એમને અનિષ્ટ જેવો લાગે.
આનંદ શંકર બહુ સ્પષ્ટ હતા આ બાબતે, કહેતા કે આ આઈડિયલિઝમ, આ ભાવનાવાદ એ કોઈ ખાલી કલ્પનાની ઉડાન નથી.
ના ના,
એ જ સાચું સત્ય છે. અને આ સત્યનો આધાર તર્ક પર નહીં, પણ એનાથી એ ઊંડા એવા આત્માના સ્વયંભૂ નિશ્ચય પર, અનુભવ પર છે. એમના મતે માણસનો આત્મા આ સ્થૂળ જગતની પેલે પાર રહેલા પેલા વિશુદ્ધ સત્યને જોઈ શકે છે.
બરાબર.
એટલે એમનો મુખ્ય હેતુ શું હતો? તો કે સાહિત્ય દ્વારા આ આદર્શવાદને, આ ભાવનાવાદને સ્થાપિત કરવો.
અને આ આદર્શવાદ ક્યારેક બહુ આગ્રહી, જરા કઠોર સ્વરૂપ પણ લઈ લેતો.
દાખલા તરીકે
વસંત માસિકના તંત્રી હતા ત્યારે એમને જે રસિક ગણાતા લખાણો હતા, થોડા શૃંગારિક કે હળવા, એ છાપવાની સાફ ના પાડી દીધી. હા,
એમણે કહ્યું કે ભાઈ, દેશની જે હાલત છે એમાં આવા લખાણો પાછળ સમય અને બુદ્ધિ વાપરવાય તો દેશદ્રોહ જેવું છે.
ઓહો, આટલું કડક વલણ.
હા, એમણે તો પ્લેટોનો હવાલો આપીને કવિઓને આદર્શ રાજ્યમાંથી બહાર રાખવાની વાતને પણ ટેકો આપ્યો. એ કહેતા કે આવા 100 રસિક લખાણો કરતા દેશની આર્થિક સ્થિતિના આંકડા રજૂ કરતું એક કોષ્ટક વધુ કિંમતી છે.
બાપરે.
સુરેશ જોશી નોંધે છે કે આ તો પ્લેટો કરતા પણ વધુ કઠોર કહેવાય. પણ એ શું બતાવે છે? આનંદ શંકરની પોતાની દ્રઢ માન્યતાઓનું પ્રતિબિંબ.
બરાબર.
હવે આવીએ સુરેશ જોશીની નજરે આનંદ શંકરના અભિગમની કેટલીક મર્યાદાઓ પર.
હા,
જોશી કહે છે કે આનંદ શંકર જ્યારે રસાનુભવની વાત કરે છે ત્યારે તેઓ શુદ્ધ કલાનુભવ, જેને સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં ચરવણા કહ્યું છે, એટલે કે કાવ્યના સૌંદર્યનું આસ્વાદન કરવું, એના પર ચિંતન કરવું, એના સ્વરૂપની ચર્ચા કરવાને બદલે પેલું પરમ તત્વમાં લીન થઈ જવાનો જે આધ્યાત્મિક અનુભવ છે એની ભાષા વાપરવા લાગે છે.
અને આનાથી શું થાય છે? એમની ચર્ચા ઘણીવાર એમના પહેલેથી સ્વીકારેલા જે દાર્શનિક સત્યો છે, આત્મા, બ્રહ્મ, અક્ષરતત્વ, એને ફરીથી સાબિત કરવા જેવી બની જાય છે.
એટલે તર્ક કરતા શ્રદ્ધાનું જોર વધારે લાગે.
હા, એવું કહી શકાય. એટલે જો કોઈ વાચક એમની મૂળભૂત દાર્શનિક માન્યતાઓ સાથે સહમત ન હોય તો એને આ ચર્ચા કદાચ બહુ પ્રતીતિકરને લાગે. અને આ જ કારણે જોશીના મતે એમના વિચારોમાં ક્યારેક વિરોધાભાસ પણ દેખાય છે.
દાખલા તરીકે કયો વિરોધાભાસ?
જેમ કે એક બાજુ તેઓ કહે છે કે રસિક લખાણ દેશદ્રોહ છે.
હા,
પણ બીજી બાજુ જ્યારે ચંદ્રશંકર પંડ્યા જેવા સાક્ષરો એવી દલીલ કરે છે કે સાહિત્ય તો માત્ર ને માત્ર રાષ્ટ્રભાવના જગાડનારું જ હોવું જોઈએ, ત્યારે આનંદ શંકર એનો જોરદાર વિરોધ કરે છે.
ઓ, એમ?
હા, તેઓ પૂછે છે કે શું ધર્મ, ફિલોસોફી, જીવનની બીજી સૂક્ષ્મ ભાવનાઓ એ બધાને સાહિત્યમાંથી કાઢી નાખીને બધે જ રાષ્ટ્રવાદનો જ રંગ લગાવી દેવાનો? કવિ કાંતનું પ્રખ્યાત ખંડ કાવ્ય છે વસંત વિજય, એનું ઉદાહરણ આપીને સવાલ ઉઠાવે છે કે શું આવી ઉત્તમ કલાકૃતિ જેમાં સીધો રાષ્ટ્રોન્નતિનો બોધ નથી તો શું એને નકામી ગણીશું?
એટલે અહીં એમનો કલાપક્ષ જાગી ઉઠે છે.
બરાબર. બીજો એક રસપ્રદ મુદ્દો ગોવર્ધન રામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્રના મૂલ્યાંકનમાં છે.
હા, એ તો ક્લાસિક છે.
આનંદ શંકર એમાં રહેલી જીવન મીમાંસા, એનું ઊંડું ચિંતન, એને કારણે એને પુરાણ જેવો આકર ગ્રંથ ગણાવે છે. પણ સુરેશ જોશીનું કહેવું છે કે આજે જો સરસ્વતી ચંદ્ર વંચાય છે તો એ એની કલાત્મકતાને કારણે, એના પાત્રો, એની ભાષા.
હા, સાચી વાત. એમાં રજૂ થયેલી સમસ્યાઓને એના ઉકેલો તો કદાચ આજે.
બરાબર, એ સમય સાથે બદલાઈ ગયા છે. પણ અહીં જોશી એક સૂક્ષ્મ વાત પકડે છે. રમણલાલ યાજ્ઞિકના એક વિધાનમાં નિરાકરણ શબ્દ હતો, એટલે કે સોલ્યુશન. એને આનંદ શંકર સુધારીને નિધિધ્યાસન શબ્દ મૂકવાનું સૂચવે છે. નિધિધ્યાસન એટલે ઊંડું ચિંતન, કોન્ટેમ્પ્લેશન.
અચ્છા.
હવે જોશી કહે છે કે ભલે નિધિધ્યાસન શબ્દ આધ્યાત્મિક લાગે, પણ શક્ય છે કે આનંદ શંકરના મનમાં અહીં કલા વિષયક ચિંતન એટલે કે એસ્થેટિક કોન્ટેમ્પ્લેશન જ હોય.
ઓ, આ રસપ્રદ છે.
હા, આ બતાવે છે કે તેઓ કલાના મહત્વ વિશે સાવ અજાણ નહોતા.
પણ જ્યારે તેઓ કળા અને ઉપદેશ વચ્ચે મેળ બેસાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે જોશીને લાગે છે કે એ સમન્વય ઓછો અને બાંછોડ વધુ લાગે છે.
હા,
તેઓ શુદ્ધ રસાનુભવ કરતા ઉપદેશ તરફ વધુ ઢળેલા જણાય છે. પેલું સંસ્કૃત કાવ્યશાસ્ત્રનું છે ને, કાંતા સંમિતતયો ઉપદેશ યુજે.
હા, પત્નીની જેમ મધુર ઉપદેશ.
બસ, આનંદ શંકર આ વિચાર તરફ વધુ જોગ ધરાવતા હોય એવું લાગે.
હા, એટલે જ તેઓ કમા મુનશીના ઐકાંતિક રસના સિદ્ધાંતનો વિરોધ કરે છે.
એટલે કે એબ્સોલ્યુટ એસ્થેટિસિઝમ, કળા માત્ર કળા માટે.
બરાબર. આનંદ શંકર માને છે કે રસ એ જીવનના સંદેશથી અલગ ન હોઈ શકે, કળામાં ઉપદેશ હોવો જ જોઈએ એવો પ્રાચીન પક્ષ એમને વધુ યોગ્ય લાગે છે. અને નવાઈની વાત તો એ છે કે પ્લેટોએ અનુકરણના સિદ્ધાંત પર કળાને નકારી હતી. એના શિષ્ય એરિસ્ટોટલે એમાં સુધારો કર્યો કે કળા વાસ્તવની નકલ નથી પણ પુનઃસર્જન છે.
આ એરિસ્ટોટલના સુધારણે આનંદ શંકર ભ્રાંત પરિષ્કાર ગણે છે, એટલે કે ભૂલ ભરેલો સુધારો.
શું વાત છે!
તેઓ પ્લેટોના મૂળ વિચારને જ વળગી રહે છે કે કળા તો જગતની પાર રહેલા અક્ષર તત્વનું, એટલે કે પેલા શાશ્વત આદર્શ સત્યનું અનુકરણ છે.
અને ક્રોચેના સિદ્ધાંતનું શું?
ઇટાલિયન ફિલોસોફર ક્રોચેના અભિવ્યંજનાવાદ એક્સપ્રેશનિઝમ ને પણ તેઓ પોતાના અક્ષરવાળા ચશ્મા પહેરીને જુએ છે. જેટલું ફાવ્યું એટલું લીધું, બાકી છોડી દીધું. અર્ધજડતીય ન્યાય જેને કહેવાય.
આ અક્ષર તત્વના આધારે જ આનંદ શંકર ઉત્તમ કાવ્યની વ્યાખ્યા આપે છે. શું કહે છે?
કાવ્ય જેટલે અંશે જગતની પાર રહેલા અક્ષરનું અનુકરણ કે સૂચન કરે અને આભાસ દ્વારા પણ એનું દર્શન કરાવે તેટલું એનું મહિમા.
સ્પષ્ટપણે પ્લેટોનો પ્રભાવ દેખાય છે, પણ સુરેશ જોશી અહીં પાયાનો સવાલ પૂછે છે. ભાઈ, વિવેચક તરીકે આ માપદંડ વાપરવું કઈ રીતે?
બરાબર, કોઈ કવિતાએ પેલા પાર રહેલા અક્ષર તત્વનું સૂચન કર્યું છે કે નહીં એ નક્કી કોણ કરશે? કયા આધારે?
એ જ આ અતિ તત્વવાદી અભિગમ, એટલે કે ટ્રાન્સેન્ડેન્ટલ અપ્રોચ. ભૌતિક જગતથી પરના તત્વો પર વધુ પડતો ભાર મૂકવો એ શુદ્ધ રસાનુભવ, રસાસ્વાદની ચર્ચાને થોડી ગૌણ બનાવી દે છે.
એમની સાક્ષરની વ્યાખ્યા પણ આ જ દિશામાં જાય છે, નહીં?
બિલકુલ. સાક્ષર એટલે ખાલી ભણેલો નહીં, પણ જેણે અક્ષર બ્રહ્મ વિદ્યા સાથે સાયુજ્ય મેળવ્યું છે તે. આ તો કોઈ યોગી જેવી વ્યાખ્યા થઈ ગઈ.
હા હા,
કાવ્યશાસ્ત્રમાં ભાવક માટે સ્વરૃદય શબ્દ છે, એટલે સમાન હૃદયવાળો, જે કવિની ભાવનાને સમજી શકે, રસ માણી શકે. આનંદ શંકરની સાક્ષરની વ્યાખ્યા આ સ્વહૃદયથી જુદી પડે છે. જોશી આ અતિતત્વવાદ તરફના ઝોકને જ આનંદ શંકરની સાહિત્ય ચર્ચાની મુખ્ય મર્યાદા ગણે છે.
ક્યારેક તો એમની ચર્ચા જાણે કોઈ શાસ્ત્રના શ્લોકનો ભાષ્ય ચાલતું હોય એવી લાગે.
હા, જેમ કે ભવભૂતિના ઉત્તરામચરિતમનો એક શ્લોક છે, અમૃત સ્વરૂપ અને આત્માની કલા, એના આધારે તેઓ કવિતાની વાત કરે છે.
એટલે જોશી પૂછે છે કે આનાથી કવિતાનું તત્વ સ્પષ્ટ થાય છે કે પછી પરમ તત્વ અને આત્માની જ વાતો મુખ્ય બની રહે છે?
બરાબર. કળામાં સત્ય શું છે એની ચર્ચામાં પણ તેઓ વેદાંત અને પ્લેટોના સિદ્ધાંતો, પેલી આભાસી સત્તા અને પારમાર્થિક સત્તા, એને કાવ્ય પર લાગુ કરે છે. કવિનું લક્ષ્ય શું છે એ તો કહે છે, મૂળ સત્યના પ્રતિબિંબોને પકડી આલેખીને વાચકના આત્મામાં ઉતારવા.
પણ આ થાય કઈ રીતે? એ પ્રક્રિયાની વાત
એ ઓછી છે. કવિ કઈ રીતે સત્યને ગ્રહણ કરે છે, કયા સાધનો વાપરે છે, વાચક સુધી કઈ રીતે પહોંચાડે છે, એની ચર્ચા ઓછી છે. દિવ્યલોક જેવા શબ્દો વપરાય છે, પણ એનો અર્થ બહુ સ્પષ્ટ નથી થતો.
અને પેલી વાત કે કવિ જે કાલ્પનિક જગત રચે છે એ મિથ્યા નથી, પણ વાસ્તવિક જગત કરતાં પણ વધારે સાચું છે.
હા, એ પણ કહે છે. જોશી આને વેદાંતની માયાની વિભાવના સાથે સરખાવે છે અને કહે છે કે આનાથી સાહિત્ય ચર્ચામાં બિનજરૂરી ગૂંચવણો ઊભી થાય છે.
તેઓ કવિ માટે દિવ્ય ચક્ષુ અને ભાવનાના સ્વયંસ્ફુરણની વાત કરે છે.
તે કેવી મૂકે છે કે જે કવિતા અમૃત જગત, પેલું ઇમોર્ટલ વર્લ્ડ નું ભાન ન કરાવે તે કવિતા જ નથી.
હવે વિવેચન માટે આવો માપદંડ વાપરવો કેટલો વ્યવહારુ?
લગભગ અશક્ય છે જોશીના મતે. જોકે કવિતા આત્માની કળા છે એમ કહેવા પાછળ આનંદ શંકરનો એક મહત્વનો મુદ્દો એ છે કે કવિતા એ કોઈ એક લાગણી કે વિચારનું પરિણામ નથી,
પણ
સમગ્ર ચેતના, જેને તેઓ સંવિત કહે છે, એનું પરિણામ છે.
અને આ સંવિતના તેઓ ભાગ પાડે છે?
હા, ચાર ભાગ. બુદ્ધિ, હૃદય એટલે કે લાગણી ઉર્મિ, કૃતિ એટલે કે નૈતિક કર્મ, અને અંતરાત્મા.
રસપ્રદ.
અને એમાંય રસપ્રદ વાત એ છે કે તેઓ હૃદય એટલે કે લાગણીઓ પ્રત્યે થોડા શંકાશીલ છે.
એમ કેમ?
તેઓ માને છે કે રસનો અનુભવ ખાલી હૃદયમાં નહીં પણ આખી ચેતનામાં થાય છે, અને એનું દ્વાર બુદ્ધિ છે, એટલે લાગણીઓ કરતા બુદ્ધિને તેઓ વધુ મહત્વ આપતા જણાય છે.
અને પેલું કૃતિ એટલે શું? નૈતિક કર્મ.
હા, જોશી અનુમાન કરે છે કે કદાચ નૈતિક મહત્વ ધરાવતું કાર્ય, એક્શન વિથ મોરલ સિગ્નિફિકન્સ, એવો અર્થ હશે. આનંદ શંકર એને શાશ્વત નિરપેક્ષ નૈતિક સિદ્ધાંતો સાથે જોડે છે.
એટલે જો કલાકૃતિમાં આ સિદ્ધાંતોનો ભંગ થતો દેખાય તો
એને તેવો રસભંગ એટલે કે દોષ ગણે છે.
પણ જોશી અહીં સવાલ ઉઠાવે છે કે જો આવું માનીએ તો પછી વિશ્વ સાહિત્યની ઘણી મહાન કૃતિઓ જેમાં નૈતિક દ્વિધાઓ, સંઘર્ષો કે તથાકથિત અનૈતિકતાનું નિરૂપણ હોય એ બધી તો દોષવાળી ઠરશે ને?
બરાબર, એ એક મોટો પ્રશ્ન છે.
અને નૈતિકતાની સાથે ધાર્મિકતાનો પણ આગ્રહ રાખે છે અંતરાત્મા દ્વારા.
હા, પણ એ ધાર્મિકતા સીધી રીતે ઉપદેશરૂપે નહીં, કૃતિમાં સૂક્ષ્મ રીતે આવી જોઈએ, જગતની પાર રહેલા કોઈ પરમ તત્વના ઇશારા રૂપે.
દાખલા તરીકે
શેક્સપિયરના ઓથેલો નાટકમાં ડેઝડિમોનાનું કરુણ મૃત્યુ એમને આવું પરતત્વનું ભાન કરાવનારું લાગે છે.
પછી પેલી વ્યાપનની વાત પણ કરે છે ને,
યુનિવર્સેલિટી. હા, એટલે કે કૃતિની સર્વ લોકો સુધી પહોંચવાની ક્ષમતા. જો કે એના જે ચાર પ્રકારો તેઓ પાડે છે, સમષ્ટિ, મંડળ, પ્રજા, જગતવ્યાપન, તે જોશીને કદાચ બિનજરૂરી લાગે છે, કારણ કે કાવ્યશાસ્ત્રોનો સાધારણીકરણનો સિદ્ધાંત આ વાતને સમાવી જ લે છે.
પોતાના આદર્શવાદી અને આધ્યાત્મિક વલણને કારણે આનંદ શંકર કવિતાને બહુ ઊંચું સ્થાન આપે છે, પરમાત્માની પ્રત્યક્ષ મૂર્તિ કહે છે.
હા, પણ ક્યારેક આ મહિમા ગાવામાં થોડો અતિરેક પણ થઈ જાય, જેમ કે એવો દાવો કરવો કે જગતના ઊંડા રહસ્યો કવિઓ વૈજ્ઞાનિકો કરતા પહેલા જાણી લે છે.
હા હા,
જો કે એ પણ રસપ્રદ છે કે તેઓ સ્વીકારે છે કે કવિ પોતે પોતાની કૃતિનું વિશ્લેષણ કરે ત્યારે ભૂલો કરી શકે છે.
અને સુંદર અને ભવ્યની ચર્ચા,
એમાં પણ તેઓ પાછા પરમાત્માની વિભૂતિઓ તરફ વળી જાય છે, જે જોશીને થોડી અછડતી લાગે છે.
પણ એવું નથી કે તેઓ હંમેશા આધ્યાત્મિક વાતો જ કરે છે, ક્યારેક વધુ વસ્તુલક્ષી પણ બને છે, નહીં?
બિલકુલ, જેમ કે તેઓ સ્વીકારે છે કે રસનો અનુભવ સાપેક્ષ છે, એ ભાવકના સંસ્કાર પર પણ આધાર રાખે છે અને કૃતિમાં પણ રહેલો છે.
હા,
આથી તેઓ રસવૃત્તિને કેળવવાની, તાલીમ આપવાની જરૂર પર ભાર મૂકે છે. પેલી કમા મુનશી સાથે એમની ચર્ચા થઈ હતી, રસાસ્વાદનો અધિકાર કોને.
હા, જાણીતી ચર્ચા છે.
એમાં તેઓ વ્યક્તિગત ગમા અણગમા, સ્વસ્વના સ્વચ્છંદી તરંગ કરતા સાહિત્યના મૂલ્યાંકન માટે વસ્તુલક્ષી ધોરણો અને તાલીમ પામેલા વિવેચક વર્ગની જરૂરિયાત પર ભાર મૂકે છે.
એટલે એ સમય પણ આ ડિબેટ હતી, સબ્જેક્ટિવિટી વર્સિસ ઓબ્જેક્ટિવિટી.
હા, અને આ જ ચર્ચામાં જ્યારે મુનશી સંસ્કૃત કાવ્યશાસ્ત્રને નિર્જીવ અને કૃત્રિમ કહે છે, ત્યારે આનંદ શંકર તેનો જોરદાર બચાવ કરે છે.
શું કહે છે?
તેઓ સંસ્કૃત પરંપરાના યોગદાન ગણાવે છે. નાટ્યશાસ્ત્ર, રસ સિદ્ધાંત, ધ્વનિ સિદ્ધાંત, ગુણ, રીતિ, અલંકાર, દોષ, રસાભાસ, કેટલી સૂક્ષ્મ વિભાવનાઓ છે, એ જગતના સાહિત્યશાસ્ત્ર માટે અમૂલ્ય છે એમ કહે છે.
જો કે સુરેશ જોશી એ પણ નોંધે છે કે આ પ્રાચીન પરિભાષાને આજના સાહિત્ય પર જેમની તેમ લાગુ પાડવામાં મુશ્કેલીઓ છે.
હા, એ મર્યાદા તો છે જ, કેટલાક શાસ્ત્રીય વિવેચકોના લખાણોમાં એ દેખાય પણ છે.
કાવ્યની પેલી જાણીતી વ્યાખ્યા, શબ્દાર્થયોહ સહિતઉ કાવ્યમ.
હા, શબ્દ અને અર્થનું સાથે હોવું તે કાવ્ય.
આનંદ શંકર આને આધુનિક સંદર્ભમાં કઈ રીતે ઘટાવે છે?
તેઓ આને વસ્તુ, મેટર, અને આકૃતિ, ફોર્મના સુમેળ સૌહિત્ય તરીકે સમજાવે છે.
અને રસપ્રદ રીતે તેઓ આકૃતિ, ફોર્મ, જેમાં સંવાદિતા, નિયમ હોય, તેને ક્લાસિઝમ સાથે જોડે છે.
અને વસ્તુ, મેટર, જેમાં ભાવનો ઉછાળો હોય, તેને રોમેન્ટિસિઝમ સાથે સાંકળે છે.
અચ્છા,
તેઓ આકૃતિ શબ્દ સાહિત્યના સ્વરૂપ, જોનર માટે પણ વાપરે છે, જેમ કે ટૂંકી વાર્તાને સાહિત્યની એક આકૃતિ કહે છે.
જોશી નોંધે છે કે આ પશ્ચિમી સંજ્ઞાઓ ત્યારે પ્રચલિત થઈ રહી હતી, પણ એના અર્થો હજુ બહુ સ્પષ્ટ નહોતા થયા.
હા, એ તબક્કો હતો. નવા સાહિત્યિક પ્રયોગો વિશે તેઓ થોડા શંકાશીલ હતા. મહાકાવ્ય કે નાટકના પાત્રો કેવા હોવા જોઈએ એના નિયમોને તેઓ લગભગ સનાતન સત્ય જેવા ગણતા.
જો કે સૌંદર્યની વિભાવનામાં મતભેદ હોઈ શકે એ સ્વીકારતા.
હા, એટલી મોકળાશ રાખતા.
તેઓ માત્ર કલાકૃતિના સૌંદર્ય પર અટકી જતા નથી. તેઓ પૂછે છે કે કાવ્યનો હેતુ માત્ર આનંદ આપવાનો જ છે કે એમાંથી કોઈ બોધ પણ મળે છે.
બરાબર, એ પ્રશ્ન એમના માટે મહત્વનો હતો.
કાલિદાસનું ઉદાહરણ આપીને તેઓ કહે છે કે તેમની કૃતિઓમાં સૌંદર્ય તો છે જ, પણ સાથે જીવનને ઉન્નત બનાવવાની શક્તિ પણ છે.
હા, તેઓ સાચા કવિને યુગના મંથનમાંથી નવનીત તારવી આપનાર મહાકવિ ગણાવે છે. જો કે જોશીના મતે આ વ્યાખ્યા કવિની કલાત્મકતા કરતાં એના વૈચારિક પ્રદાન પર વધુ ભાર મૂકે છે.
એમાં વિચારોમાં કેટલાક દેખીતા વિરોધાભાસ પણ છે જે જોશી ચિંધે છે.
હા, એ પણ છે. ક્યારેક તેઓ રોમેન્ટિક વિચારકોની જેમ કહે છે કે મહાન સાહિત્ય તો તોફાની સંઘર્ષના સમયમાં જ જન્મે છે.
અને
ક્યારેક
ક્યારેક ક્લાસિકલ વિચારકોની જેમ કહે છે કે સાહિત્ય રચના એ બુદ્ધિનું કામ છે અને લાગણી પર બુદ્ધિનું નિયંત્રણ હોવું જોઈએ.
એટલે આ બે અંતિમો વચ્ચે ઝોલા ખાય છે.
હા, અને તેઓ માને છે કે કાવ્ય વાસનાને ઉત્તેજતું નથી પણ એને ઉન્નત બનાવે છે, જાણે દેહાંતર કરાવી સ્વર્ગલોકમાં લઈ જાય છે.
અને પછી અચાનક એક એવું વિધાન પણ કરે છે જે ચોંકાવી દી. બધું સાહિત્ય અંતે પ્રોપગેન્ડા જ છે.
શું કહ્યું?
પ્રોપગેન્ડા.
હા,
કારણ કે કવિ પોતાના વિચારોમાં જગતને ખેંચવા માંગે છે. હવે આ વાત એમના અન્ય વિચારો સાથે કેવી રીતે બંધ બેસે એ એક સવાલ છે.
બરાબર. હવે લેખકના પોતાના ચારિત્ર્ય અને એના સાહિત્ય વચ્ચે શો સંબંધ, આ મુદ્દે શું માને છે?
આ મુદ્દે તેઓ સ્પષ્ટ છે, કે છે, આપણો સંબંધ સાહિત્યકારના સાહિત્ય સાથે જ છે, એની નીતિ ગમે તે હોય.
એટલે લેખક ખાનગી જીવનમાં કેવો છે એનાથી એના સાહિત્યનું મૂલ્યાંકન ન થવું જોઈએ.
બરાબર. આટલી સ્પષ્ટતા કર્યા પછી તરત તેઓ એવી શ્રદ્ધા ઉમેરે છે કે એ લખવા બેસે ત્યાં સરસ્વતી દેવી એના મનને તેટલી વાર પવિત્ર કરી મૂકે છે.
હા હા. હવે જોશી અહીં વ્યાજબી સવાલ પૂછે છે કે વિવેચન કરતી વખતે આવી શ્રદ્ધા કેટલી ઉપયોગી થાય.
એ જ પેલી પેથેટિક ફેલસીની ચર્ચા પર પાછા ફરીએ. જળ વસ્તુઓ પર માનવીય ભાવોનું આરોપણ.
હા,
અહીં પણ એમનો દાર્શનિક અભિગમ કામ કરે છે. જ્યારે કવિ પર્વતને રડતો બતાવે ત્યારે આનંદ શંકર પૂછે છે કે શું પર્વતની જડતા એ જ એનું એકમાત્ર સત્ય છે? કદાચ નહીં. તેઓ કહે છે કે વાસ્તવિકતા એ કાવ્યમાં જરૂરી નથી. મહાન કવિઓ તો સત્ય વિરુદ્ધ કલ્પના કરીને જ અમર થયા છે.
એટલે કલ્પનાને વાસ્તવિકતા કરતાં ઊંચી ગણે છે.
હા, તેઓ માને છે કે કવિની આ કલ્પના ભલે ભૌતિક રીતે ખોટી હોય પણ એ કોઈ ઊંડા ભાવનાત્મક સત્ય, અલૌકિક સત્ય સ્વરૂપને પ્રગટ કરે છે. આમ તેઓ વેદાંતના આધારે કવિની કલ્પનાને યોગ્ય ઠેરવે છે.
બુદ્ધિ અને હૃદય વચ્ચેનો સંઘર્ષ એમની ચર્ચામાં વારંવાર આવે છે.
બહુ આવે છે. તેઓ કલ્પના શક્તિ, ઇમેજિનેશન ને પણ બુદ્ધિનો જ એક પ્રકાર ગણે છે, અલબત્ત સામાન્ય તર્કબુદ્ધિથી જુદી.
અને કાવ્યને એટલું ઊંચું સ્થાન આપે છે કે તેને ભાગ્યના નિયમોથી પણ પર ગણાવે છે.
હા, કહે છે કે કાવ્યના નિયમને નિયતિ અનુસરે તો નિયતિની શોભા વધે.
વાહ.
છેલ્લે એ પણ નોંધવું જોઈએ કે આનંદ શંકર પોતાના સમયના ગુજરાતી સાહિત્યની મર્યાદાઓથી અજાણ નહોતા.
જેમ કે
જૂથબંધી, નકલ કરવાની વૃત્તિ, ઊંડા અભ્યાસનો અભાવ, નફાખોર પ્રકાશકો, આ બધા વિશે એમણે ચિંતા વ્યક્ત કરી હતી.
અને સુરેશ જોશી અહીં હળવી ટકોર કરે છે કે આનંદ શંકરે જે ચિંતાઓ ત્યારે વ્યક્ત કરી હતી એમાંથી આપણે આજે કેટલા મુક્ત થયા છીએ?
સારો સવાલ છે.
પરંતુ આનંદ શંકરની નિષ્ઠા અને પ્રામાણિકતા વિશે કોઈ શંકા નથી. વસંત માસિક શરૂ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ ઉમદા હતો.
ખરું. તેઓ સતત આત્મપરીક્ષણ કરતા. પોતાના જ માસિકમાં ગ્રંથાવલોકનો નિયમિત નથી આવતા એ વાતનો જાહેરમાં સ્વીકાર કરતા પણ અચકાયા નહોતા.
હા, આ મોટી વાત કહેવાય.
અને સાહિત્ય દ્વારા દેશનો ઉત્કર્ષ થાય એવી ભાવના એમનામાં ઊંડી હતી. જોશી કહે છે કે એમની આ નિષ્ઠા આજે પણ આપણા માટે અનુકરણીય છે.
ચોક્કસ.
તો આટલી બધી ચર્ચા પછી આ બધાનો અર્થ શું કાઢવો? આપણે શું તારવી શકીએ?
જુઓ, સુરેશ જોશીના વિશ્લેષણ મુજબ આનંદ શંકરના ચિંતનમાં એક મૂળભૂત તણાવ, એક ખેંચાણ સતત દેખાય છે.
શેની વચ્ચે? એક તરફ છે શુદ્ધ કલા અને સૌંદર્યનો અનુભવ, એસ્થેટિક એક્સપિરિયન્સ, અને બીજી તરફ છે વેદાંત અને પ્લેટોમાંથી આવેલું એક મજબૂત આદર્શવાદી, નૈતિક અને દાર્શનિક માળખું જે કળાને હંમેશા સત્ય, શિવ અને સુંદરના મોટા સંદર્ભમાં જોવા માંગે છે. કળાને એનાથી છૂટી પડવા દેવા નથી માંગતું.
એટલે આ બે વચ્ચે સતત એક સંઘર્ષ ચાલ્યા કરે છે.
હા, અને જોશી પણ આ જ કહે છે. આનંદ શંકરનું મહત્વ કદાચ એમના અંતિમ નિર્ણયોમાં એટલું નથી કારણ કે જોશીના મતે એમાંના કેટલાક અતિતત્વવાદથી પ્રભાવિત છે, કદાચ અવ્યવહારુ છે અથવા તો વિરોધાભાસી પણ છે.
પણ એમનું સાચું યોગદાન શેમાં છે?
એમનું સાચું યોગદાન એ છે કે એમણે ગુજરાતી સાહિત્ય અને વિવેચન સામે કેટલાક પાયાના ગંભીર પ્રશ્નો ઊભા કર્યા.
કયા પ્રશ્નો?
સાહિત્યનો હેતુ શું? જીવનના ગહન સત્યો સાથે એનો સંબંધ કેવો? વિવેચકે શું જોવું જોઈએ? સાહિત્યનું મૂલ્યાંકન કઈ રીતે કરવું? આ પ્રશ્નો પર ગંભીરતાથી વિચારવા એમણે આપણને પ્રેર્યા, અને એ જ એમની મોટી દેણ છે એમ મને લાગે છે.
બરાબર. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર મૂકીએ તો?
ચોક્કસ.
આનંદ શંકરના સમયમાં કળા અને નીતિ વચ્ચેનો સંબંધ એક મુખ્ય ચર્ચાનો મુદ્દો હતો.
હા, કળા ખાતર કળા કે કળા જીવન માટે?
આજે જ્યારે કળાના સ્વરૂપો, માધ્યમો અને એની પહોંચ એટલી બધી વિસ્તરી ગઈ છે, ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા, એઆઈ જનરેટેડ આર્ટ પણ આવી ગયું છે, ત્યારે કળાની સ્વતંત્રતા અને એની સામાજિક કે નૈતિક જવાબદારી વચ્ચેનો આ સંઘર્ષ કયા નવા રૂપો લઈ રહ્યો છે?
વિચારવા જેવો મુદ્દો છે. કદાચ સંઘર્ષ એ જ છે, પણ એના સંદર્ભો અને સ્વરૂપો બદલાયા છે.
બરાબર. આના પર વિચારવું રસપ્રદ રહેશે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.